नमोस्तु नमोस्तु नमो यंदान नमो सिद्धान नमो वैयान नमो वज्र नमो सवसावन ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतम गणि मंगलम कुंड कुंडारी वजन धर्मोत्तम मंगलम सर्व मंगल मंगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्व धर्माणाम जयनम जतु साधनम नमः समय सारा ईश्वानुवत्या चकाशते चित स्वभावाय भावाय सर्वप्रमुखतमे। आ श्री समय सार जी परमागम शास्त्र छे जे आज थी 2000 वर्ष पूर्वे कुनकुंड आचार्य भगवंत थया छे जे मद्रास थी 80 माइल दूर एक ओनूर हिल छे त्यां एनी तपोभूमि हती अने त्यांथी सदेहे महाविद्य क्षेत्र में श्रीमंदर भगवान पासे ए गया था त्यां दर्शन करी ने पोते पावन थया 8 दिवस त्यां रहा था। त्यां प्रत्यक्ष तीर्थंकर परमात्मा नी वाणी सांभळी अने पोनोर हिल पर पाछा पधार्या। त्यार पछी तेओ श्री घणा शास्त्रो लिखा एमां अत्यारे मात्र 6 शास्त्रो उपलब्ध छे बाकीना उपलब्ध नथी। एम कहेवाय छे के 84 शास्त्रो तेओ श्री लिखा हता। एमानुं एक आ समय सारजी परमागम शास्त्र छे तेमां अनादिकाळथी आत्मा पोताना मूळ स्वरूप ने असली स्वरूप ने जे ओळखी शको नथी ए ओळखावानो आमां प्रयत्न छे। आत्मानो स्वरूप काय छे ने माने छे काय, देह ने आत्मा माने छे, राग ने आत्मा माने छे, सुख दुख ने आत्मा माने छे, एम अनेक रीते अजीवमां जीवपणानी कल्पना करे छे, आश्रवमां जीवपणानी कल्पना करे छे, पुण्य पापना परिणाम ए जीव होवानी एमां कल्पना करे छे, बधी भ्रमणाओ छे। देह थी जुदो, 8 कर्म थी जुदो अने पुण्य पापनी लागणी उत्पन्न थाय छे, जे व्रत अव्रतना विकल्पो उत्पन्न थाय छे, शुभ अने अशुभ एनाथी पण भिन्न ज्ञानानंद परमात्मा अंदर चैतन्य मूर्ति विराजमान छे। जेम मंदिरमां जिन प्रतिमानी पधरामणी थाय छे एम आ देह देवळनी अंदर देहथी भिन्न एक चैतन्य मूर्ति विराजमान छे। एवा अंदरमां रहेलो शुद्धात्मा एक समय मात्र अज्ञानी प्राणी एनी दृष्टि करतो नथी, एनो अनुभव करतो नथी अने रागना अनुभवमां रत एकाकार लीन थई अने अनंत अनंत दुख ने भोगवे छे, 4 गति मां रखड़े छे। ए दुख थी मुकावानो उपाय शिष्य प्रश्न करे छे के आवा दुख थी छूटवानो उपाय शुं, कृपा करीने मने बताओ। एना उत्तरमां आचार्य भगवान 73 नंबर नी गाथा फरमावे छे के सांभळ, मने पण मारा गुरु पासेथी शुद्धात्मानो उपदेश मळ्यो हतो, मैं पण मारा शुद्धात्मानो अंतर सन्मुख थई प्रथम दृष्टि ने अनुभव करी पछी विशेष एमां लीन थई अने एक अपूर्व ज्ञान अने वैरागनी दशा जे आत्मिक आनंददायक छे एवी दशा अमने उत्पन्न थई छे। दुख टळे गयुं छे, सर्वथा दुख अल्पकाळमां टळशे अने पूर्ण सुखनी अमने प्राप्ति थशे एवा अनुभवी धर्मात्मा आ गाथामां फरमावे छे के दुखना नाशनो उपाय मात्र एक छे के जे दुखथी भिन्न आत्मा छे, जे सुख स्वभावी छे एनु अवलंबन लेता वेतज परिणाममां जे दुख छे एनो अभाव थई अने परिणाममां सुखनी प्रगटता थाय छे। परिणाममां दुख छे, स्वभावमां सुख छे। आ एक जबरदस्त यादवाद छे के जे जगतना जीवो जाणता नथी કે દુખી જીવ પણ સુખી રહી શક્યો છે, સુખી રહી ગયો છે, સર્વથા દુખી થયો નથી. પરિણામમાં સર્વથા દુઃખ છે અને સ્વભાવમાં સર્વથા સુખ છે. સ્વભાવમાં કિંચિત માત્ર દુઃખ નથી અને પરિણામમાં અજ્ઞાની છે ત્યાં સુધી કિંચિત માત્ર સુખ નથી. પરિણામમાં દુઃખ અને સ્વભાવમાં સુખ ભરેલું છે. કેમ કે દરેક પદાર્થ આ પ્રકારે દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ સામાન્ય અને વિશેષ બે પડખા છે, એક આત્માના બે પડખા છે. જાજું અસત સાંભળવાને બદલે થોડું પણ જો સત સાંભળવા મળે અને જો એને બરાબર પોતે પોતાની જ્ઞાનની લેબોરેટરીની અંદર એ વાતને મૂકીને ચકાસણી કરે તો જરૂર એને પોતાના આત્માનું સ્વરૂપ શું છે એ પ્રથમ ખ્યાલમાં આવે, નિર્ણય કરે અને પછી પ્રત્યક્ષ અનુભવ કરી શકે એમ છે. જેમ પાણી વર્તમાનમાં અગ્નિના નિમિત્તે અને પોતાની લાયકાતથી અવસ્થા ઊની થઈ છે, ઉષ્ણ પર્યાય થઈ છે. પર્યાય કહો, દશા કહો, હાલત કહો, પરિણામ કહો, એકાર્થવાચક શબ્દ છે. પાણી દ્રવ્ય સ્વભાવે શીતળ છે અને અગ્નિના નિમિત્તે, અગ્નિથી નહીં અગ્નિના નિમિત્તે પાણીની પર્યાયની યોગ્યતાથી પાણી ઉષ્ણ પણ થયું છે. પરિણામમાં ઉષ્ણતા છે અને પાણીના સ્વભાવમાં શીતળતા છે, બે એક સાથે રહી શકે છે. એને કથંચિત ઉષ્ણ અને કથંચિત શીત એટલે વ્યવહાર ને ઉષ્ણ અને નિશ્ચય ને શીત શીતળ. એ પાણીનો સ્વભાવ ત્રણેય કાળ શીતળ છે. જ્યારે અવસ્થામાં ઉષ્ણતા છે, આંગળી બોળી ન શકાય, આંગળી બોળે તો ચામડી ઉતરી જાય એવી ખતખતું પાણી ઊનું હોય, ત્યારે પણ કોઈ જ્ઞાનીને પૂછો કે આ પાણી તમને કેવું દેખાય છે તો જેને સ્વભાવ ગ્રાહી જ્ઞાન થયું છે, પાણીના સ્વભાવને નજરમાં લીધું છે, પોતાના આત્માને સ્વભાવમાં નજરમાં લીધો, એ જગતના બધા પદાર્થોને સ્વભાવથી જુએ છે, એને પૂછવામાં આવે કે આ પાણી કેવું છે, ઓહો એકદમ ટાઢ શીતળ 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 છે, ત્યારે આ વાત કોઈ માનવા તૈયાર ન થાય કે પાણી જ્યારે ઊનું છે ત્યારે પાણી ઠંડું શી રીતે જઈ શકે. કેમ કે બે વિરુદ્ધ ધર્મ છે, કાં હોય ઠંડું ને કાં હોય ગરમ. આ દ્રષ્ટાંત એટલા માટે આપવામાં આવે છે કે સિદ્ધાંત જરા સમજવામાં એને મદદગાર થાય, નહીતર સિદ્ધાંત ગણિતમાં સમજાય નહીં. ત્યારે ભાઈ એ બે ધર્મ વિરુદ્ધ સાથે રહી શકે છે. કેમ કે પર્યાયમાં ઉષ્ણતા અને પર્યાયમાં શીતળતા એમ નથી, પરિણામ તો ઉષ્ણ છે પણ એનો દ્રવ્ય સ્વભાવ, એનો શક્તિ સ્વભાવ, પાણીની શક્તિનો સ્વભાવ, એક વ્યક્ત અને એક શક્તિરૂપ. શક્તિરૂપ પાણી શીતળ છે, વ્યક્તરૂપ પાણીની અવસ્થા ઊની થઈ છે, ઉષ્ણ થઈ છે. છતાં પણ એવી ઉષ્ણ પર્યાયવાળું પાણી પણ જો અગ્નિ ઉપર નાખવામાં આવે તો અગ્નિને ઠારી નાખે છે, અથવા થોડો ટાઈમ પાણી એમને પડ્યું રહે તો એની મેળે મેળે એની અવસ્થા ઠંડી થઈ જાય છે. તો એ ઠંડી અવસ્થા આવી ક્યાંથી? ઠંડી અવસ્થા બહારની હવામાંથી નથી આવી, પણ પાણીનો શક્તિરૂપ શીતળ સ્વભાવ નિત્ય ધ્રુવ કાયમી હતો એની અવસ્થામાં એ વ્યક્ત અવસ્થા શીતળ થઈ જાય છે. એમાં આત્મા વર્તમાનમાં અવસ્થામાં રાગ દ્વેષ મોહના પરિણામથી અથવા ક્રોધમાન માયાના પરિણામથી એ આત્મા વર્તમાનમાં અવસ્થામાં દુઃખી છે. અવસ્થામાં જ્યારે દુઃખ છે ત્યારે આત્માનું એક બીજું પડખું જે શક્તિરૂપ છે એકદમ જ્ઞાન ને સુખ થી છલોછલ ભરેલું છે, એમાં દુઃખ પ્રવેશી શકું નથી, એવો આત્માનો મૂળ સ્વભાવ છે. એ મૂળ સ્વભાવને શ્રદ્ધા જ્ઞાનમાં લેતા વેતા જ અવસ્થામાં દુઃખ ટળી જાય છે અને દુઃખના સ્થાને સુખ પ્રગટ થાય છે. અથવા બીજી રીતે શાસ્ત્રીય ભાષાએ કહીએ તો આશ્રવનો નિરોધ થાય છે અને સંવરની ઉત્પત્તિ થાય છે. એમ જે આત્મા આત્માનું શરણ લે છે એને પ્રગટ સુખનો સ્વાદ આવે છે. વર્તમાન કાળમાં પંચમ કાળમાં 8 વર્ષનો બાળક પણ સમ્યક દર્શન એટલે આત્મદર્શન એટલે આત્મ સાક્ષાત્કાર કરી શકે છે. બેનો ભાઈઓ વૃદ્ધ બાળ ગોપાળ ભણેલા હોય અભણ હોય એ પણ આત્માનો અનુભવ કરી શકે છે. એમાં ધનની જરૂર નથી, એમાં શરીરના બળની જરૂર નથી, એમાં શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી, એમાં લૌકિક જ્ઞાનની જરૂર નથી. એવો આત્મા ધર્મ કરવા માટે સદા સ્વાધીન રહેલો છે. જ્યારે ધર્મ કરે ત્યારે ધર્મ થાય. ધર્મ એટલે વથુ સહાવો ધમો, વસ્તુનો જે સ્વભાવ તેને ધર્મ કહેવામાં આવે છે. એમાં આત્મા પણ એક વસ્તુ છે, એમાં જ્ઞાન આનંદ એવા આનંદ ગુણો વસેલા છે. એવી જે વસ્તુ છે એનું અવલંબન લેતા દશામાં જે વિતરાગ ભાવ પ્રગટ થાય, જે આનંદદાયક છે એવા પરિણામ, એ આત્માનો સ્વભાવ હોવાથી એ સ્વભાવને ધર્મ કહેવામાં આવે છે. અને એ વિતરાગ ભાવથી વિરોધ, જે પુણ્યને પાપના ભાવ રાગાદી ભાવ, એ આત્માના સ્વભાવથી વિરુદ્ધ હોવાને કારણે તેને અધર્મ કહેવામાં આવે છે. એવા અધર્મનો નાશ અને ધર્મની ઉત્પત્તિ કેમ થાય એનું આમાં રહસ્ય ખોલે છે. કાલે 2 બોલ ચાલ્યા હતા, થોડું ટૂંકાણમાં ફરીથી લઈ લઈએ કે હું આ આત્મા, જો આ ધ્યાનનો વિષય બતાવે છે. આજકાલ ધ્યાનની ચર્ચાઓ બહુ ચાલે છે, ધ્યાનની શિબિરો બહુ લાગે છે, પણ ધ્યાન કોનું કરવું એ પદાર્થની કંઈ ખબર નથી. આત્માનું ધ્યાન કરવું, પણ આત્માનો સ્વભાવ શું, સ્વરૂપ શું, એની કાંઈ ખબર ન હોય તો ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના ધ્યાન થઈ શકતું નથી. ધ્યાનનો વિષય પોતાનો શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે કે જેનું ધ્યાન કરતા દુઃખ ટળી જાય અને આત્મિક સુખ ધર્મ પ્રગટ થાય. એ આત્માના દિનન એકરૂપ રહેલો છે, પરિણામ અનેકરૂપ થાય છતાં આત્મા પોતાનો એકરૂપ સ્વભાવ છોડતો નથી. એકનો બે નથી થતો આત્મા. જેમ સોનું છે એના 9 ઘાટ કરવામાં આવે, 9 તત્વ હારે જોડવું છે. એક સોનાના 9 પ્રકારના ક્રમે ક્રમે ઘાટ થાય છે દાગીના, તો પણ એ જે સોનું મૂળ છે એ સોનું 9 રૂપે થતું નથી. જો સોનું 1, 2, 3 રૂપે થઈ જાય તો ઘાટનો નાશ થતા સોનાનો નાશ થઈ જાય, પણ સોનું પોતાનું એક પણ છોડતું નથી અને 9 પણ થતું નથી. એવા આત્મા છે, એ ક્વચિત પાપ રૂપે પ્રણમે છે, એ ક્વચિત આશ્ર રૂપે પ્રણમે છે, એ ક્વચિત બંધ રૂપે પ્રણમે છે સંસારમાં. એનો એ આત્મા ક્વચિત અંતરાત્મા અનુભવી થાય તો એ આત્મા સંવર નિદ્રા એટલે ધર્મના પરિણામ રૂપે એટલે વિતરાગ પરિણામ રૂપે પ્રણમે છે. એ જ આત્મા ક્વચિત પૂર્ણ વિતરાગ દશા અને મોક્ષ દશા રૂપે પણ પ્રણમે છે. આમ એક આત્મા એની અવસ્થાથી જોતા 9 રૂપે પરિણમતો હોવા છતાં પોતાનું એક પણ છોડતો નથી, એવો એક શુદ્ધ આત્મા એ ધ્યાનનું ધ્યેય છે. પરિણામ અનેક થાય છે, એ આત્મા નથી, એ વ્યવહાર આત્મા છે, નિશ્ચય આત્મા નથી. પછી હું એક છું, પછી હું શુદ્ધ છું. પરિણામમાં અનેકતા છે ત્યારે એમ લક્ષમાં લેવું કે હું અનેક નથી. અનેકપણાનો નિષેધ કરી અને હું એક છું એમ એક ઉપર દ્રષ્ટિ દેવી. એક ઉપર દ્રષ્ટિ દેતા જે ચંચળતા છે મનની ને પરિણામની, એ પરિણામની ચંચળતાનો અભાવ થઈ અને એકનું અવલંબન લેતા ઉપયોગ ત્યાં સ્થિર થાય છે. અનેકનું અવલંબન લેતા પરિણામમાં સ્થિરતા આવે છે અને એક ઉપર નજર રાખતા એની સ્થિરતા પ્રગટ થાય છે. સ્થિરતા તે વિતરાગતા છે. પછી બીજા બોલમાં એમ કે છે કે પરિણામમાં અશુદ્ધતા હોવા છતાં રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ વ્રત અવ્રતના અનેક પ્રકારના જે વિકલ્પો ઉઠે છે રાગાંશ, તેથી પરિણામ અશુદ્ધ છે. પરિણામ અશુદ્ધ હોવા છતાં પણ એ અશુદ્ધ પરિણામને ગૌણ કરીને એનું લક્ષ છોડીને એક બીજું પડખું શુદ્ધનું રહેલું છે એનું અવલંબન લે. એ શુદ્ધ એટલા માટે રહી ગયો છે કે પર પદાર્થો એ આત્મા કરતા નથી માટે શુદ્ધ છે. આઠ પ્રકારના કર્મ બંધાય છે એનો પણ આત્મા કરતા નથી માટે આત્મા શુદ્ધ છે. પુણ્યપાપના પરિણામનો પણ સ્વભાવ દ્રષ્ટિએ કરતા નથી માટે આત્મા શુદ્ધ છે. એમ સ્વભાવ દ્રષ્ટિએ આત્મા સંવર નિજરાને મોક્ષના પરિણામનો પણ કરતા નથી માટે આત્મા શુદ્ધ રહેલો છે. જો પરિણામને કરે આત્મા તો આત્મા શુદ્ધ રહી શકતો નથી, એ અશુદ્ધ થઈ જાય છે. પણ પરિણામ એના સ્વકાળે સ્વતંત્ર એના સ્વટકારકથી સ્વયં ઉત્પન્ન થાય છે, એનો જાણનાર છે પણ પરિણામનો કરનાર નથી. એમ જ્યારે શુદ્ધ આત્માની સન્મુખ થાય ત્યારે તે હું શુદ્ધ છું એમ લક્ષમાં આવે છે અને આવતા એને આત્માનો શુદ્ધનો અનુભવ પણ થાય છે. અને શુદ્ધનો અનુભવ થતા વેત જ પરિણામમાં પણ શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. પરિણામમાં જે અશુદ્ધતા હતી એ અશુદ્ધતાનો અભાવ થઈ વ્યય થઈ અને શુદ્ધ પરિણામનો પ્રગટતા ઉત્પાદ થાય છે. એમ આ બે પડખા વાળો એક આત્મા, એક પડખું મલિન અને બીજું પડખું નિર્મળ, આમ થઈ શકતું હશે, આમ હોઈ શકે છે એમ પ્રશ્ન થાય તો પાણીનો જેમ દ્રષ્ટાંત આપ્યો તો પાણીના દ્રષ્ટાંતથી સિદ્ધ થઈ શકું, એમ કપડાનું દ્રષ્ટાંત, એમ રંગવાળું કપડું, એમ અનેક પ્રકારના જગતના પદાર્થો છે એના દ્રષ્ટાંતથી વસ્તુનો ક્ષણિક સ્વભાવ, પર્યાય સ્વભાવ, અવસ્થા સ્વભાવ અને ત્રિકાળ સ્વભાવ એમ જરૂર પોતાના જ્ઞાનમાં આત્માનો અનુભવ થવા પહેલા આત્માનો નિર્ણય થઈ શકે છે. અને નિર્ણય કરીને એનું અંતર સન્મુખ થઈ એકાગ્ર ધ્યાન વળે એ જો ઉપયોગ એમાં જોડે તો એને આત્માનો પ્રત્યક્ષ અનુભવ વર્તમાન કાળમાં આઠ કર્મ બંધાયેલા છે ત્યારે, શરીરનો યોગ છે ત્યારે, કુટુંબ પરિવાર સંયોગ રૂપે છે ત્યારે, મોટર બંગલા એનામાં છે એ આત્મામાં નથી એમ જાણીને આત્માની સન્મુખ જે થાય ભેદ જ્ઞાન કરે તો અભેદનું જ્ઞાન અભેદનો અનુભવ થઈ શકે છે. તેથી સર્વકારકોની પ્રક્રિયાથી પાર એટલે અનેક પ્રકારની પરિણામમાં વિશેષ ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓથી જુદો રહિત આત્મા એ પરિણામનો કરતા નથી માટે આત્મા શુદ્ધ છે. એવા શુદ્ધ સ્વભાવનો અવલંબન લેતા અશુદ્ધતા મલિનતા ટળી જાય છે અને આત્માને ધર્મની પ્રાપ્તિ એટલે સમ્યક દર્શન ચારિત્રના વિતરાગી પરિણામની પ્રગટતા થાય છે. બે બોલ થયા, હવે ત્રીજો બોલ. આટલું તો ચાલ્યું તો આપણે જો આ એક અધ્યાત્મ શાસ્ત્ર છે. જગતના જીવોને આ વાત સાંભળવાય મળતી નથી એટલે કઠણ પડે, સૂક્ષ્મ લાગે, પણ દેવાદિદેવ પરમાત્મા તીર્થંકર પરમાત્મા મહાવીર ભગવાને આ કહેલી વાત છે. ગૌતમ ગણધરે ઝીલેલી અને એની પરંપરામાં જે આચાર્ય ઉપાધ્યાયને સાધુ મહારાજ થયા, જે આત્માના અનુભવી નિત્ય આનંદનું ભોજન કરનારા, દિવસમાં તો જેને એક સેકન્ડની પણ ઊંઘ ન હોય, રાત્રિના પણ પાછલા પોરે એક સાથે કન્ટિન્યુ 0.5 સેકન્ડ થી વધારે ઊંઘ હોય જ નહીં, 0.5 મિનિટ નહીં પણ 0.5 સેકન્ડની ઊંઘ માત્ર હોય, 1 સેકન્ડની ઊંઘ જો વધી જાય તો એ મુનિ દશા સાધુ દશા રહેતી નથી. આવી દશાનું કારણ શું છે કે એટલા બધાય આનંદમાં પ્રચુરના વેદનમાં પીડ્યા છે કે પ્રમાદ છૂટી ગયો છે. ઊંઘવું એ પ્રમાદ છે, એ પ્રમાદ પાપ છે. ઊંઘવું એ પ્રમાદ અને પ્રમાદ એ ભગવાને પાપના પરિણામ કયા છે. હોય ખરા ગ્રસ્તીને, પણ એનું રૂપ જેવું છે એવું એને ખ્યાલમાં લેવું જોઈએ. તો મુનિરાજને ઊંઘ હોતી નથી, કેમ કે ખૂબ આનંદમાં મસ્ત છે. જેવી રીતે આપણે એક દ્રષ્ટાંત લઈએ કે કાપડના કોઈ વેપારી છે અને એની દુકાનની આજુબાજુ એનું ઘર હોય. ભારતમાં તો એ સ્થિતિ હોય છે, અહીંયા દૂર હોય છે. અને એ કંઈ લગ્નની કોઈ ઘરાગી હોય અને ઘરાગો ખૂબ આવ્યા હોય દુકાને, અને રોજ તો 12 થી 1 વચ્ચે જમવા જતા હોય ઘર બાજુમાં હોય એટલે, પણ તે દિવસ ઘરાગી બહુ, 1 થયો 1.5 થયો 2 થયા, બધા બાળકો રાહ જુએ કે પપ્પા આવે એટલે સાથે જમીએ, પણ 2 વાગ્યા સુધી આવ્યા નહીં. એટલે છોકરાઓ બોલાવા ગયા બાજુમાં દુકાને, ઘરાગી એવી કમાણીમાં રત, એવું મન લાગી ગયું તું કે આ ફરી મોકો નહીં આવે. એટલે એમાં રસ એવો હતો, એનો રસ હતો લોભ કશાય કમાવાનો, એમાં ભૂખનું દુઃખ લાગતું નથી. પેલા છોકરાઓ આવે છે કે પપ્પા 2 વાગ્યા અમે પણ તમારી વાંહે ભૂખા, અરે મને ભૂખ લાગી નથી, જાઓ તમે જમી લો, મને ભૂખ લાગી નથી. કેમ કે એને ઓલો રસ ચડ્યો છે, એને કમાવામાં એટલો એકાગ્ર થઈ ગયો છે, રસ ચડી ગયો છે, તો એને ભૂખ પણ ભૂલાઈ ગઈ, ભૂખનું દુઃખ પણ ભૂલાઈ ગયું. એમ મુનિરાજ, આ હા હા, શું આચાર્ય ઉપાધ્યાય ને સાધુ, સાધુ હોવા તો સિદ્ધ હોવા, એ કોઈ અપૂર્વ ચારિત્રની દશા છે. એને આનંદનું ભોજન, એટલું બધું અતિન્દ્રિય આનંદનું ભોજન અંદરમાં આવે છે. નિત્ય આનંદના ભોજન કરનારા આનંદમાં લીન એટલા છે, કોઈ કોઈ વખતે 1 દિવસ 2 દિવસ 3 દિવસ આનંદની મસ્તીમાં જમવાની આહારની ઈચ્છા થતી નથી. ઈચ્છાનો નિરોધ થઈ અને આનંદનું ભોજન કરે છે. એ સહજપણે જે આનંદના ભોજન કરતા કરતા આહારની ઈચ્છા ન થઈ, એને ઈચ્છાનો નિરોધ, તેને તપ કહેવામાં આવે છે. અને એવા પરિણામથી આત્માની નિર્જરા થાય છે. એમ આનંદની એટલી બધી સ્થિતિ ઉત્કૃષ્ટ હોવાથી એને ઊંઘ નથી આવતી, પ્રમાદ નથી, સાવધાન છે. શુદ્ધ આત્મામાં એટલા સાવધાન થઈ જાય છે એ કોઈ અપૂર્વ દશા છે એમ અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે કે પ્રથમ એવી ચારિત્રની દશા આવવા પહેલા એક સમ્યક દર્શન આત્મદર્શન થાય છે ગ્રસ્ત અવસ્થામાં, એમાં પણ એની જાતનો અલ્પ આનંદ આવે છે. સિદ્ધની જાતનો આનંદ આવે, અર્યંતની જાતનો આનંદ, જાતે માત્રામાં ફેર. જેમ સાકર છે એની એક ગણી મીઠાશ છે, તો એ સેકરીનની 550 ગુણી મીઠાશ હોય એમાં. તો સેકરીનની અંદર મીઠાશ વધી ગઈ, અહીંયા મીઠાશ ઓછી છે, પણ મીઠાશની જાત બેની સરખી. શાંતિભાઈ, મીઠાશની જાત બેની સરખી. અર્યંત પરમાત્મા પૂર્ણ આનંદનું ભોજન કરે છે, મુનિરાજ એના કરતા અલ્પ આનંદનું ભોજન કરે છે, અને એના કરતા ગ્રહસ્થી સમ્યક દ્રષ્ટિને અલ્પ આનંદનું ભોજન થાય છે. આનંદનો આત્મિક આનંદની જાત એક, માત્રામાં ફેર. કેમ કે નીચે એક કષાયનો અભાવ છે, ઉપર ત્રણ કષાયનો અભાવ છે, અર્યંત પરમાત્માને ચાર કષાયનો અભાવ થઈ ગયો, પરિપૂર્ણ વિતરાગ દશા થઈ ગઈ. એવા એવા આત્માને એક વખત લક્ષમાં લે, અરે સાંભળવા મળે ની આ લંડનમાં. કેમ કે અસતની કથા ને વાર્તાઓમાં હજારો લાખો માણસ ભેગા થાય, પણ સતની વાત સાંભળવાની રૂચિવાળા ત્રણેકા ઓછા હોય. ત્રણેકાળ ઓછા હોય આ કાળે એમ નહીં, ત્રણેકાળ વિરલા જ હોય છે. વિરલા જ તત્વને સાંભળે છે, વિરલા જ તત્વને ધારે છે, અને વિરલા જ તત્વને અનુભવે છે. વિરલમાં વિરળવા છે, સંસારના નાશનો ઉપાય બતાવે છે. હવે એક સૂક્ષ્મ વાત એવી કરે છે જે કદી એને સાંભળી નથી. આચાર્ય ભગવાને પ્રતિજ્ઞા કરી છે કે તે કદી વાત સાંભળી નથી શુદ્ધાત્માની, એવી વાતોને તને કહીશ. તું આતરો કરજે એમાં બીજાઓ આત્માની ધર્મની વાત કરે ને અમે ધર્મની વાત કરીએ, એમાં તું તારા જ્ઞાનની લેબોરેટરીમાં ચડાવજે કે કેની વાત વિતરાગ પોષક છે અને કેની વાત રાગ પોષક છે. રાગ પોષક ઉપદેશ ગમે ત્યાંથી મળી શકે છે, પણ વિતરાગ ભાવ પોષક વાત એ તો વિરલ, ક્યાં ક્યાં કોઈ કોઈ વખતે જીવને ભાગ હોય તો મળે. એવી એક વાત હું કહું છું, સાંભળજે, કે તારી દશામાં જે પુણ્યને પાપના પરિણામ થાય છે એનો સ્વામી પુદ્ગલ દ્રવ્ય છે, એનો સ્વામી આત્મા નથી. જેમાં મકાનનો સ્વામી આત્મા નથી, પૈસાનો ધણી આત્મા નથી, પૈસાનો પૈસા પુદ્ગલ છે, તો પુદ્ગલનો સ્વામી પુદ્ગલ હોય. અને જે હીરા છે ને, હીરા ભરતભાઈ, એ હીરાનો સ્વામી પુદ્ગલ છે. હીરાનો સ્વામી આ ભરતભાઈ બેઠા છે, હીરાના વેપારી મોટા મુંબઈથી આવ્યા છે. આ આત્મા હીરાનો સ્વામી નથી, હીરા જળ છે ભાઈ. જળનો સ્વામી જળ હોય, જળનો સ્વામી ચેતન ત્રણ કાળમાં બની શકે નહીં. જો એનો સ્વામી બની જાય તો પોતે જળ થઈ જાય, તો એનો સ્વામી બની શકે. શાંતિભાઈ, આ તો સર્વજ્ઞ ભગવાને કહેલી ન્યાયથી, આગમથી, યુક્તિથી, અનુભવથી સિદ્ધ થાય વાત છે, પણ જરાક શાંતિથી સાંભળવાનો ટાઈમ કાઢે ને. અરે સાંભળવાનો ટાઈમ કાઢે તો એ ઘણું છે. હા, પછી સાંભળે, પછી વિચારે, પછી નિર્ણય કરે, અને પછી અનુભવ કરે. પણ સાંભળે જ નહીં સતની વાત તો એ કેવી રીતે આ સાચું કે આ સાચું ક્યારે નિર્ણય કરી શકે. કે છે કે તારી દશામાં જે પુણ્ય પાપના ભાવ થાય છે, હિંસા જૂર ચોરીના પરિણામ કે અહિંસા આદિના કરુણા કોમળતાના પરિણામ, ખાવા પીવા રળવા કમાવાના પાપના પરિણામ કે સાંભળવાના પુણ્યના પરિણામ કે ભગવાનના દર્શનના વિકલ્પ શુભ ભાવ કે વ્રતનો શુભ ભાવ કે અવ્રતનો અશુભ ભાવ એ બધા પ્રકારના જેટલા પરિણામ ઉત્પન્ન થાય છે તારી દશામાં એનો સ્વામી પૂદગલ દ્રવ્ય છે, એનો સ્વામી આત્મા નથી. તું માની બેઠો છો કે આ પરિણામ મારા છે એમ એની સાથે સ્વસ્વામી સંબંધ માયનો છે. આ રાગ મારો સ્વ અને હું એનો સ્વામી, દેહ મારો સ્વ અને હું એનો સ્વામી, આ મકાનનો સ્વામી નહીં પણ દેહનો તો હું ધણી ખરો કે નહીં, મારા દેહનો હું સ્વામી નહીં કે ના તારા દેહનો તું સ્વામી નથી. કેમ કે તું ચૈતન્ય છો, દેહ જડ છે, જડનો સ્વામી ચેતન હોઈ શકે? એ ક્યારે બની શકે કે ચેતન મટીને પોતે દેહરૂપ જડરૂપ થઈ જાય જગતભાઈ, તો એનો સ્વામી બની શકે? પણ એમ તો ત્રણ કાળે બનતો, જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ. જડ એનો સ્વભાવ છોડતો નથી, ચેતન એનો સ્વભાવ છોડતો નથી, માટે જડનો સ્વામી આત્મા બનવું અશક્ય છે. તું માની બેઠો છો કે આ દેહ મારો છે, મકાન મારા માની બેઠો છો, એ તો તારો અજ્ઞાન ભ્રમણ છે. એ વાસ્તવિક ક્યાં છે? એનું તો દુઃખ છે, પર પદાર્થને પોતાનો માનવો એનું નામ જ દુઃખ છે, એનું નામ સંસાર છે. સંસાર ક્યાં રહેતો હશે? કુટુંબમાં રહેતો હશે સંસાર? સંસાર એ આત્માના મિથ્યા દર્શન આદિ પરિણામ એ સંસાર તત્વ છે. સ્વરૂપના સ્વભાવની અસાવધાની, સ્વરૂપમાંથી સરી જવું ખસી જવું અને પરને પોતાના માનવા, એવા મિથ્યાત્વાદીના પરિણામને ભગવાન સંસાર કહે છે. એ કહે છે, સાંભળ ભાઈ, તારી દશામાં જે દયાદાન કરુણા કોમળતાના પરિણામ થાય છે ને, એનો સ્વામી તું નથી, એનો સ્વામી પૂદગલ છે. તો હવે કઈ એમાં દ્રષ્ટાંતથી સ્થિત થઈ શકે એવું ખરું? કે હા, દ્રષ્ટાંતથી સ્થિત થાય એવું છે. એક ગામડું ગામ હતું અને એ ગામડામાંથી ઘણી ગાયો ગોવાળ ચાળવા લઈ જાય બહાર, અને સાંજે પાછી ગાયો ઘર ભેગી થઈ જાય અને એનો ચાર્જ આપે ગોવાળિયાને. એમાં એ વખતે એક વખતે બે ગાયો આજુબાજુના બીજા ગામ પર વહી ગઈ, ભૂલી પડી ગઈ. એક ગાય પૂર્વમાં ગઈ અને એક ગાય પશ્ચિમમાં ગઈ. તો પશ્ચિમમાં જ્યાં ગામડું હતું બે ચાર પાંચ દસ માઇલ ત્યાં ગઈ, અને એક પૂર્વમાં ગઈ ને એક પશ્ચિમમાં. તો ગામ હતું ગામડું, ત્યાં એક ગાય ગઈ અને કોઈ એવા ખેડૂને ઘેરે ગાય જઈને ઊભી, ત્યારે એને એમ થયું કે આ ગાય આપણી નથી પણ પારકી ગાય કંઈ ભૂલી પડી ગઈ છે. તો એને બાંધી એને ચારો આપ્યો, ખડ વગેરે, એને પાણી પાયું. બે જ ગાયે ગાયનો જ્યાં પહોંચી ત્યાં એને ખોરાક મળવા માંડ્યો અને ખોરાકના બદલામાં પોતે દૂધ ગ્રહણ કરે, એટલે એમાં કોઈ એને વાંધો નહોતો. હવે જ્યાં જેની ગાયો ખોવાઈ ગઈ એ વિચાર કરે છે, એક દી થયો બે દી થયો, આ ગાય આવીને ગોવાળને પૂછ્યું કે ગાય તો ભાઈ બધી સાથે આવી હતી પણ ક્યાંય છૂટી પડી ગઈ હોય તો આજુબાજુ ગામડે તપાસ કરો. એમ આરતી થયા, પંદર દિવસ થયા શોધતા શોધતા. પૂર્વની દિશામાં એ ગાયનો માલિક ગયો અને જોયું, તપાસ કર્યું કે હા, એ ગાય કોક ગામમાં આવી તો છે, ફલાણા ભાઈને ઘેરે તપાસ કરો. ત્યાં એ ભાઈ પહોંચ્યા અને એ ફળીમાં ચોકમાં ગાય બાંધેલી હતી. એને જઈને કહે છે કે ભાઈ, આ ગાય છે ને એ મારી પંદર દિવસ પહેલા ખોવાઈ ગઈ છે, અને ભૂલથી તમારા ગામમાં આવી ગઈ છે. તો એને કહ્યું, હા બરાબર છે, આ ગાય મારી નથી, આ ગાયના ધણી તમે થયા તો ગાય તમને હું આપી દઉં. હું અત્યાર સુધી ધણી ગોતતો હતો, ધણી વિના સોંપવી કોને ગાય? બોલો, પ્રમાણિક નીતિમાન પૂર્વની દિશામાં ગયેલો. સાંભળજો દ્રષ્ટાંત, ભાઈ આ ગાય તમારી છે, ખુશીથી તમે લઈ જાઓ, પણ અત્યારે બપોરનો ટાઈમ છે, રોટલા ખાઈને જાજો, ત્યાં ભોજન કરીને જાજો એમ ના કહીએ, ગામડાવાળા શું કે, રોટલા ખાઈને જાજો. રોટલા ખવડાવ્યા ગાંઠના અને ગાય સોંપી દીધી. ગાય તો મારી નહોતી, પણ ધણી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મારે કોને સોંપવી? આજે તમે એના માલિક મળ્યા, નીતિમાન માણસ હતો, ગાય સોંપી દીધી. બોલો, પશ્ચિમમાં ગાય ગઈ હતી, ત્યાં એનો ધણી ગયો ગામડે, અને ગાય જોઈ કે ગાય તો આપણી છે. ઓલા પટેલને કહે છે કે આ ગાય મારી ભૂલી પડી ગઈ અને ગાય તમારી ત્યાં આવી છે, મને પાછી સોંપો. અરે ગાય મારી છે, શું પાછી સોંપે? ગાય તો મારી છે, તું ક્યાં ધણી થઈ ગયો? જો અનિતિ વાળો, ધણી મળે છે, ધણી આવ્યો તો પણ એની ગાય ઉપરથી મમતા છોડતો નથી. અને ઓલે તો પહેલેથી જ કહેતો હતો કે ગાય તો મારી છે એની, પણ ધણી મળે તો મમતા છોડી દઉં. એમ આચાર્ય ભગવાન કહે છે કે તારામાં થતા જે શુભ શુભ ભાવો, આ ભક્તિનો રાગ, ભગવાનની ભક્તિનો રાગ, કે કુટુંબ પરિવાર પ્રત્યેનો પાપનો રાગ, પ્રશસ્ત રાગ કે અપ્રશસ્ત રાગ, બંને પ્રકારના પુણ્યરાગ કે પાપરાગ, એનો સ્વામી પૂદગલ છે. તું ચૈતન્ય એનો સ્વામી નથી, પણ જ્યારે સંતોએ એનો સ્વામી બતાવ્યો ત્યારે બે જીવ સાંભળનારા હતા. એમાં એક કહે છે, વાત તો સાચી છે, આ વસ્તુ જો આપણી હોય તો સાથે રહેવી જોઈએ, અને જો એ પરિણામ આત્માના હોય તો આત્માને સુખ પણ આવવું જોઈએ. પણ આ પરિણામ મારી જાતના નથી, પણ અત્યાર સુધી એનો સ્વામી બતાવનાર મને મળ્યો નહોતો ને, એટલે પરિણામ મારા છે, મારા છે, મારા છે, હું માનતો હતો. પણ જ્યારે સંતોનો ભેટો થયો, નીતિમાન હતો, સ્વામી બતાવ્યો કે પૂદગલ એનો સ્વામી છે, ચેતન એનો સ્વામી નથી, ત્યારે પરિણામ પ્રત્યેની મમતા છોડી દીધી. નીતિમાન હતો. બીજો સાંભળતો હતો કે આ પૂદગલના સ્વામી છે, તું એનો ધણી નહીં. અરે એમ કેવી રીતે બની શકે? કેમ કે અનાદિથી પરિણામને હું કરતો આવું છું, એ પરિણામની સેવા મેં કરી અનાદિથી, અને હવે તમે કહો છો એ પૂદગલના પરિણામ, પૂદગલ એનો સ્વામી, તો એનો સ્વામી નહીં. માયનું નહીં, એને એ સંસારમાં રખડે છે, ઓલો તરી ગયો. એમ અહીંયા આચાર્ય ભગવાન એક અપૂર્વ વાત સમજાવે છે કે પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે, જેનું સ્વામી એટલે ધણી છે, જેનું એટલે રાગનો, સ્વામી એટલે ધણી, કોણ છે? પૂદગલ. જડ કર્મ છે, ભગવાને જડ કર્મ કયા છે, જડ કર્મના સંબંધે પરિણામ થાય છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ નામની કર્મની પ્રકૃતિ છે. આઠ કર્મમાં એક મોહ નામનું કર્મ છે. મોહ નામના કર્મથી રાગ નથી થતો, પણ પોતાના સ્વભાવથી જ્યારે ચ્યુત થાય છે, ભ્રષ્ટ થાય છે, અને પોતે પરનું પોતાનું માને છે પરને, ત્યારે એની દશામાં વિકાર વિભાવ કષાય ભાવ ઉભા થાય છે. પણ કહે છે કે એનો સ્વામી પૂદગલ છે, તારી જાતના એ પરિણામ નથી, તું એનો ધણી નથી, એમ જાણીને તું એના પ્રત્યે મોહને છોડી દે. એના પ્રત્યેની સ્વામિત્વ ધણી બુદ્ધિ છોડી દે કે જ ભૂતગળ દ્રવ્ય જેનું સ્વામી છે, જેનું એટલે ક્રોધાદી ભાવોનું વિશ્વરૂપણું, ક્રોધ માન માયા ને લોભ તીવ્ર ને મંદ એવા શુભ ને શુભ પરિણામ, એનું વિશ્વરૂપણું કયું? કેમ કે અનેકપણું. એ વિશ્વ બે પ્રકારના છે, એક બહારનું વિશ્વ છે, છ દ્રવ્યથી ભરેલો લોક, અનંતા જીવ અનંતાનંદ પૂદગલ પરમાણુઓ, એક ધર્માસ્તિકાય એક અધર્માસ્તિકાય, એક આકાશ ને કાળ અસંખ્યાત એવા અનંત પદાર્થો ભગવાને જોયા. એ જે લોકાકાશમાં એ પદાર્થો છે તેને છ દ્રવ્યના સમૂહને ભગવાન વિશ્વ કહે છે. વિશ્વ એટલે અનેકપણું. એક જ આત્મા જગતમાં છે અને બાકી બધું ભ્રમ છે, એ ખોટી વાત છે. છે દ્રવ્ય વિશ્વમાં છે અનેકપણું, એ સ્થૂળ વિશ્વ છે બહારનું. અંદરનું અનેક પ્રકારના પરિણામ, અનંતા ગુણો છે એટલે અનંતા પરિણામ સમયે સમયે થયા જ કરે છે. આત્માના કર્તાપણાની અપેક્ષા વિના, નિમિત્તની અપેક્ષા વિના, શુદ્ધાત્માના ઉપાદાનની અપેક્ષા વિના પરિણામ સ્વયં ઉપજે છે ને વિણસે છે. એને ઉત્પાદવે ધ્રુયુક્તમ સત કહેવામાં આવે છે. શબ્દો જુદા લંડનમાં સાંભળ્યું ન હોય કે ઉત્પાદવે ધ્રુવ શું વળિયા. હા શાંતિભાઈ, ભારતમાં તો હજી રહેલા હોય શાંતિભાઈ જેવા ગુરુદેવને સાંભળેલા એટલે એમને તો ખ્યાલ હોય, શબ્દથી તો પરિચિત હોય, પણ લંડનમાં 25-25 વર્ષ ત્યાં રહેતા હોય. હવે 23 વર્ષનો આ રાજેશ છો, એને હિન્દુસ્તાન જોયું નથી. બોલો, એ કહ્યું આ તો બસ ગજબની વાત. હવે એમાં એ ક્યાંથી આ વાતની એને કાન ઉપર પડે? આ તો દ્રષ્ટાંત એનો, તો એમ તો ઘણાનું હોય, ઘણા અહીંયા જન્મેલા હોય છે આજુબાજુ, તો 25-25 વર્ષ ત્યાં એ ગયા ન હોય. હે, હા ગુજરાતી નથી આવડતું, કેમ કે અહીંયા નિશાળમાં સ્કૂલમાં ગુજરાતી તો ચાલતું નથી. અરે ભાઈ, ધર્મ છોડીને ધનનો લોભ સારો નથી. વાત સત્ય હોય તો કેવી જોઈને? ઘણાને નથી લાગતી, પણ કરવા જેવી તો છે એમ તો લાગે ને. બસ એટલું થાય તો ઘણું છે. અરે ભાઈ, સર્વજ્ઞ ભગવાનની વાત, જિનેન્દ્ર ભગવાન, આ જૈન ધર્મ કોઈ વાળો નથી, જૈન ધર્મ કોઈ વાણિયાનો ધર્મ નથી, જૈન ધર્મ આત્માનો ધર્મ છે અને બધા જગતના પ્રાણીઓ આત્મા છે. આત્માના ધર્મને જૈન કહેવામાં આવે છે. આત્માનો ધર્મ એટલે મોહ રાગ દ્વેષ રહિત અને ઇન્દ્રિય જ્ઞાનથી રહિત એવા શુદ્ધાત્માનું અવલંબન લેતા જે વિતરાગી પરિણામ પ્રગટ થાય એ આત્માને ધર્મી કહેવામાં આવે છે. પછી વાણિયો હોય, બ્રાહ્મણ હોય, લુવાણો હોય, મુસલમાન હોય, ખોજો હોય કે રજપૂત હોય, ગરાશિયો હોય, કોઈ ધર્મનો ઇજારો કોઈનો નથી. ધર્મ કરે એનો ધર્મ છે, આત્માનો અનુભવ કરે એનો ધર્મ. ફરમાવે છે, સાંભળ ભાઈ, આ રાગાદી પરિણામે તારા નથી, તું એનો ધણી નથી, તું એનો સ્વામી નથી. એનો ધણી પૂદગલ છે. પૂદગલના સંબંધે થતા પરિણામ એ બધા પૂદગલના ભાવો છે, એ આત્માના સ્વભાવ નથી. ઉદગલ દ્રવ્ય જેનું સ્વામી ધણી છે એવા પુણપાપના પરિણામ. આ પુણપાપના પુણ હું કરું અને હું એનું ધણી નહીં કે ના, તને ભ્રાંતિ થઈ ગઈ છે ભાઈ. એ કષાયનો ધણી આત્મા ન હોય. મંદ કષાય ને પુણ્ય કહેવાય, તીવ્ર કષાય ને પાપના પરિણામ કહેવાય. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે અને વિતરાગી પ્રતિમા છે. એ રાગનો ધણી બની શકે નહીં, પણ હું એનો માલિક છું એવું એને મિથ્યા શ્રદ્ધાન થઈ ગયું છે. વિપરીત માન્યતા થઈ ગઈ છે. માન્યતા છોડવાની છે. દેહ નથી છોડવાનો, દેહ પ્રત્યે મમતા છોડવાની છે. રાગ નથી છૂટતો, પુણ્યના પરિણામ નથી છૂટતા, પણ પુણ્યના પરિણામ પ્રત્યે મમતા છૂટી જાય છે. આર્ય જીવને પુણ્યના પરિણામ તો આવે, દયા દાન કરુણા કોમળતાના, પણ એ પરિણામને મારા માનવા, આ એ અજ્ઞાન છે. અને જ્ઞાનમય આત્માને મારો માનવો એ સાચું જ્ઞાન છે. ક્રોધાદી ભાવોનું વિશ્વરૂપપણું, અનેકરૂપપણું તેના સ્વામીપણે, તેના ધણીપણે, તેના માલિકપણે. પોતે એટલે આત્મા, સદા એટલે ત્રણેય કાળ. નહીં પરિણમતો હોવાથી ભગવાન ચૈતન્ય મૂર્તિ આત્મા એ રાગનો ધણી થઈ શકતો જ નથી, અશક્ય છે. કેમ કે એક સતી સ્ત્રીના બે પતિ ન હોય. સતી સ્ત્રી હોય ને એના બે પતિ ન હોય, એને એક જ પતિ હોય. એમ અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે કે રાગનો ધણી પૂદગલ છે. અમે તને કહીએ છીએ કે તું એનો ધણી નથી, છતાં તું એમ માનસ કે આ રાગનો ધણી હું છું, તો એનો દંડ આકરો છે. સરકાર પણ એને સજા આપે છે. સરકાર પણ કોકની પત્ની પરણેતર હોય, પરણેલી બાઈ, અને કહે કે હું આનો ધણી, તો પોલીસ તરત જ એને જેલમાં નાખે. એમ સર્વજ્ઞ ભગવાનના સંતો કહે છે અનુભવી કે તારી દશામાં જે રાગદ્વેષના પરિણામ થાય છે, પુણ્ય પાપના પરિણામ, એનો ધણી પૂદગલ છે. તને આજ સુધી કોઈ કહેનાર નહોતું નીકળ્યું, હવે હું બતાવું છું કે એનો ધણી પૂદગલ છે. તું નીતિમાન હો તો મારા પણ છોડી દે, જેમ ગાયમાં મારા પણ છોડી દીધું અને સોંપી દીધી ગાય, માલિક આવ્યો એટલે, અને બીજા એ સોંપી જ નહીં. અનિતિ વાળો અપ્રમાણિક હતો, ઓલો ગાય હજમ કરી ગયો આખી, કોકની ગાય. એમ જો તારે ધર્મ કરવો હોય એટલે સુખી થવું હોય. ધર્મ એ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુ સહાવો ધમો, વસ્તુનો જે સ્વભાવ તેને ધર્મ કહેવામાં આવે છે. વસ્તુ શુદ્ધ છે અને શુદ્ધના અવલંબે જે શુદ્ધ પરિણામ વિતરાગી પ્રગટ થાય, તે વસ્તુનો સ્વભાવ હોવાથી તે વિતરાગી પરિણામને ધર્મ કહેવામાં આવે છે. અને પુણ્યને પાપના પરિણામ એ સ્વભાવથી વિરુદ્ધ જાતના હોવાથી તેને અધર્મ કહેવામાં આવે છે. તો શું આ બધું અધર્મ ચાલે છે ભાઈ? ધર્મ નથી તો અધર્મ, કાં ધર્મ ને કાં અધર્મ, બીજો રસ્તો કોઈ છે નહીં. સદાય નહીં પરિણમતો ભગવાન ચૈતન્ય આત્મા એ રાગના રાગ રૂપે પરણમે, પણ રાગના સ્વામી પણ ન થાય. કોઈ કાળે તો જડ થઈ જાય. પોતે સદાય નહીં પરિણમતો હોવાથી સાધક છે એ રાગ રૂપે પરિણમન રહી જાય. છઠ્ઠા સાતમા ગુરસ્તાને પાંચ મહાવ્રતના વિકલ્પો ઉઠે, શ્રાવકને દેશવ્રતના શુભ ભાવ પણ આવે, એટલે એ રૂપે પરિણમે ખરો. અવિરત સમ્યક દ્રષ્ટિ પાપને પુણ્ય રૂપે પરિણમે ખરો, પણ એનો સ્વામી ન બને. પરિણામમાં રાગ હોય ખરો, પુણ્યના પરિણામ આવે ખરા, પણ હું એનો ધણી એમ સાધકની દ્રષ્ટિમાં શ્રદ્ધામાં સ્વપ્નમાં પણ આવતું નથી. પોતે સદાય નહીં પરિણમતો હોવા ત્રણેય કાળ એનો સ્વામી બની શકે જ નહીં. જો એનો ધણી થઈ જાય, પૂદગલે એનો ધણી અને આત્મા એનો ધણી, હા તો એક પરિણામના બે માલિક ન હોય, એક પરિણામના બે કરતા ન હોય. માટે સદાય નહીં હોવા પરિણમતો હોવાથી મમતા રહી છું. જો પરિણામમાં મમત્વભાવ છે અને મમતાનું દુઃખ પણ છે સંસારી જીવને, એવા સંસારી જીવે પ્રશ્ન કર્યો છે કે પ્રભુ મને મમતા થાય છે દેહ ઉપર, કુટુંબ ઉપર, પૈસા ઉપર મને મમતા થાય છે, અને એ મમત્વના પરિણામથી હું દુઃખી થઈ રહ્યો છું. એ દુઃખના નાશનો ઉપાય શું? કે મમત્વના પરિણામનો અભાવ થાય ત્યારે. એ મમત્વના પરિણામ અભાવ કેમ થાય? કે તારો આત્મા ત્રણેય કાળે મમત્વના પરિણામથી ભિન્ન રહિત શુદ્ધ રહેલો છે. કેમ કે પરિણામનો સ્વામી આત્મા થઈ શકતો નથી, એટલે ત્રણેય કાળ શુદ્ધ નિર્મમત્વ આત્માનો ત્રિકાળ સ્વભાવ. આ બીજા પડખાની વાત છે. આ પડખામાં મમતા છે અને બીજું પડખું મમતા રહે છે. પરિણામના પડખામાં અશુદ્ધતા છે અને દ્રવ્ય સ્વભાવમાં શુદ્ધતા ભરી છે. આમ બની શકે? આ દ્રષ્ટાંતથી સમજાયું ને કે પાણી ઉષ્ણ થયું છે ત્યારે પાણી શીતળ છે. આ શ્યાદ વાત છે. કથનચિત ઉષ્ણ અને કથનચિત શીત, નિશ્ચય નહીં સ્વભાવથી જોવામાં આવે તો પાણી શીતળ 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 છે. ક્યારે? કે પરિણામમાં ઉષ્ણતા છે ત્યારે. ટાઢું થઈ ગયા પછી તો બધાએ કહે કે પાણી ટાઢું છે, પણ પાણી ખદખદતું હોય, આંગળી ન બોળી શકાય, ધોવાળા નીકળતા હોય, ત્યારે સાધક જ્ઞાની ધર્માત્મા ફરમાવે છે કે પાણી અત્યારે શીતળ છે. ત્યારે અજ્ઞાની કે જરા આંગળી બોળો તો ખરા, બહુ મોટી મોટી વાત કરો છો. સ્વભાવ પર દ્રષ્ટિ છે. પછી અજ્ઞાની કહે કે તમે મોટી મોટી વાત કરો છો, પાણી એટલું મોણ નાખે, આ હા પાણી ઠંડું ઠંડું શીતળ શીતળ છે. ધુવાળા નીકળતા હોય, નજર એની સામે હોય, સાધક કહે ઓ આમ નજર ના કરે, એ ધુવાળા નીકળતા હોય આમ પાણી, આ પાણી એમ, આ પાણી બીજું પાણી નહીં શાંતિભાઈ, ધુવાળા નીકળતા હોય, ખતખતું હોય, ત્યારે આ પાણી શીતળ શીતળ ટાઢું છે. હવે કોણ માને એની વાત કે આ ગાંડા થઈ ગયા છે? પછી અજ્ઞાની કે ભાઈ તમે બહુ દાપણ કરો છો, પાણી ટાઢું શીતળ છે. કયું પાણી? કે આ પાણી. તો જરા આંગળી બોળો ને બોલો અજ્ઞાની કે ભાઈ એ ટાઢા પાણીના માપ એ આંગળીથી ન થાય, એ સ્પર્શ ઇન્દ્રિયથી પાણીના સ્વભાવનું માપ ન થાય. સ્પર્શ ઇન્દ્રિય અને સ્પર્શ સ્પર્શ રસ ગંધ વર્ણ અને શ્રોત એમ આમ ક્રમ છે. એક ઇન્દ્રિયને સ્પર્શ ઇન્દ્રિય હોય, બે ઇન્દ્રિય થાય ત્યારે જીભ મળે, ત્રણ ઇન્દ્રિય થાય ત્યારે નાક મળે, ચાર ઇન્દ્રિય થાય તો આંખ મળે, પાંચ ઇન્દ્રિય થાય તો કાન મળે, અને જો સંઘની પચિન્દ્રિય થાય તો મન મળે. આહા ભાઈ આંગળી તો નાખો. ભાઈ એ સ્પર્શ ઇન્દ્રિયથી એ પાણીના સ્વભાવનું માપ ન નીકળે, પાણીના સ્વભાવનું, હો પાણીની અવસ્થાનું માપ તો આંગળીથી કાઢ, પણ હું કહું છું શીતળ છે, એ શીતળતાનું માપ સ્પર્શ ઇન્દ્રિય દ્વારા ન થાય પણ સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી થાય. એમાં આંગળી બોળવાની જરૂર નથી. ઉષ્ણતાને ગૌણ કરીને એના સ્વભાવની સમીપે જઈને એનું જ્ઞાન મૂકે છે કે પાણી શીતળ છે, તને જો ખાતરી તારે કરવી હોય તો પાણીને નીચે થોડીક વાર મૂકી દે, પંખાની જરૂર નહીં પડે અને પાણી ઠંડુ થઈ જશે. ઠંડુ થયું પાણી, એની અવસ્થા ઠંડી થઈ, એ ઠંડી અવસ્થા ક્યાંથી આવી? એ શક્તિરૂપ શીતળતા હતી, એની વ્યક્ત અવસ્થા પ્રગટ થાય છે. એમ ભગવાન આત્મા વર્તમાનમાં મમત્વના પરિણામ ભલે હો અને એનું દુઃખ પણ ભલે હો છે, પણ એનો અભાવ સ્વભાવ ગ્રાહી જ્ઞાન દ્વારા નિર્મમત્વ એવા સ્વભાવને દ્રષ્ટિમાં લેતા અને અનુભવમાં લેતા પરિણામમાં પણ નિર્મમત્વ દશા પ્રગટ થાય છે. એને નિર્મમત્વ વિતરાગી પરિણામ પ્રગટ થતા વેત જ એને અતિન્દ્રિય આનંદ આત્મિક સુખ અસંખ્યાત પ્રદેશે આવે છે. એને ધ્યાનમાં આવે છે કે સંસારનો અંત થઈ ગયો, આત્માના પ્રદેશ દેખાતા નથી, અરૂપી છે ધ્યાનના કાળમાં. પણ અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, એના દ્વારા સાધક જાણે છે કે સંસારનો અંત થઈ ગયો, અલ્પકાળમાં મારી મુક્તિ થશે એવી એને શ્રદ્ધા અને એવું એને જ્ઞાન પ્રગટ થાય છે. તમને 38 થઈ, હે 3 બાકી, ભલે ભલે, સાચી વાત, સારી વાત, એક મિનિટ પણ જવા દેવા જેવી નથી. શાંતિભાઈએ જે કહ્યું બરાબર છે, અરે આ શ્રવણ સાચી વાત, શ્રવણની વાત, એક મિનિટ એક પળ બસ છે, દ્રષ્ટિ ફરી જાય. આ દ્રષ્ટિ ફેરવાનું છે, દ્રષ્ટિ વિકાર છે, દ્રષ્ટિ દોષ થયો છે, કમળો થયો છે આંખમાં, કપડું સફેદ હોવા છતાં કપડું પીળું લાગે છે. તો કમળીના કમળાના રોગીની વાત સાચી માનવી કે જેની આંખમાં કમળો નથી થયો એ સફેદ કે છે એની વાત સાચી માનવી? બે જીવ સામે છે, આહા કેટલો મોટો ફેર, પૂર્વ પશ્ચિમ, આહા પૂર્વ ને પશ્ચિમ જેટલો ફેર, અંધકાર ને પ્રકાશ જેટલો ફેર છે, અજ્ઞાની ને જ્ઞાનમાં મોટો તફાવત છે. અહીંયા આચાર્ય ભગવાન કે પ્રભુ સાંભળ, તારી દશામાં મમત્વ થાય છે પર પદાર્થ દે મારો, મમતાનો દુઃખ છે અને એ દુઃખ હવે તારાથી સહન થતું નથી, એટલે તારો પ્રશ્ન છે કે પ્રભુ આ ચાર ગતિના દુઃખથી મુકાવાનો માર્ગ બતાવો. ત્યારે કહે છે કે પરિણામમાં મમતા છે એને ગૌણ કર, એનું લક્ષ છોડી દે, પર્યાર્થિકને એની આંખ સર્વથા બંધ કરી દે. પ્રેમચંદભાઈ, પર્યાયને જોવાનું બંધ કરી દે અને અંતરમાં દ્રવ્ય સ્વભાવને વળીને તારા જ્ઞાનને અંદરમાં લઈ જા, તો નિર્મમત્વ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે એનું છે શ્રદ્ધાને જ્ઞાન થયું, ત્યાં પરિણામમાં પણ નિર્મમત્વ પરિણામ પ્રગટ થાય ને મોક્ષ માર્ગની અવસ્થા સાધક થઈને અલ્પકાળમાં બહિરાત્મા હતો એ અંતરાત્મા થાય છે, અંતરાત્મા જ પોતે વધીને પરમાત્મા દશા પ્રગટ થાય છે, અર્યન દશા અને પછી સિદ્ધ દશા પ્રગટ થાય છે. ફરીને એ જન્મ લેતા નથી અને જન્મ જરા અને મરણના દુઃખથી એ મુકાઈ જાય છે સાધકાત્માઓ.